તો મુજો નથી ના કુંડલી ની વાત તું કઈ લઈ જાય. આ તારા દેખા દેખા બધા માગી દે છે. ચાલો એક એક ગુણ આ બધા ભયમંડળ છે. આજકાલ વગર ના લોકો મને કેમ થાય કે ભણેલા ગણેલા લોકો ને આજકાલ કેમ નિવૃત્તિ હોય? કલ્યા ભાઈ હું હું ને ઠેકાણે જે તે યોગ્ય હોય. હજુ તારું તો મન ઠેકાણે રહેતું નથી. 24 કલાક તારા સંસાર ના ને સ્વાર્થ માં રચો પચો નંદમ નજો નજો અંદર ધક્કો રહેલો ને તેના કુંડલી ની શું વાત તું કરે? પણ હવે પ્રશ્ન પૂછો તો મારે જવાબ તો આપવો જોઈએ. પણ હું તો મારી રીતે મારી સમજણ છે તે રીતે આપું. મારી સમજણ સાચી જેવો મારો કોઈ દાડો ના. પણ જે ભગવાન ની કૃપા થી અને આ જીવનમાં હું મચ્યો છું, બીજા ની બેઠો વિચારતો નથી કે હિમાલય ની ગુફામાં જે આવીને વાત કરતો હોય તો તમે એને શી રીતે સમજી શકવાના કા માણસ સાચું કે છે? કોઈ ભગવાન ની કૃપા થી આ સંસારમાં રહીને એની કૃપા થી એના આશીર્વાદ થી મારા ગુરુ મહારાજ ની શક્તિ થી જે સાધન થઈને પૂછે અભ્યાસ થયો તપશ્ચર્યા ભાગે થઈને એમાંથી જે સમજણ ઉભી છે એના આધારે આ કહું છું. વાત બીજા શું કે છે એમનું ખરું છે કે ખોટું એવું કહેવાનો એ મારું કામ ના. કે ફલાના મહાત્મા તો આવું કે છે કે કહેતા હોય જાઓ એમની પાસે. મને જે સમજણ પડી છે તે કહું છું કે કુંડલીની નામની શક્તિ છે વાત સાચી છે. પણ આ જે સાધનાનો એક વિકાસ ક્રમ છે એમાં ઉચ્ચતર ભૂમિકાઓમાં ઉચ્ચતર ને ઉચ્ચતમ એવી ભૂમિકાઓમાં આગળ જતા જતા આપણાની અંદર અસુરો રહેલા છે. એ અસુરો સૂક્ષ્મ છે, કામ ક્રોધાદિક. એને ગીતાએ પણ શત્રુ ગણેલા છે. એ સ્થૂળ શત્રુ જીતવા બહુ સરળ, પરંતુ એ ઉચ્ચતમ ભૂમિકાઓમાં એમનું જયારે સૂક્ષ્મ સ્વરૂપ રહેશે. દાખલા તરીકે હું તમને સમજાવવાને માટે કહું છું કે આગળ જતી ભૂમિકાઓમાં એ ભૂમિકાઓમાં શબ્દ એવો સંભળાય એટલો મધુર કે કોઈ સંગીતા દુનિયાભરનું એની ભોલે જ મારી શકે. એના એ સંગીતમાં તમે ગુલતાન થઈ જાઓ, મધમાં માખી ડૂબી જાય એમ ડૂબી જાઓ. એમાંથી આપણી કોઈ શક્તિ નથી કે ઊંચે આવી શકી. એવી રીતે આ જે પાંચે છે શબ્દ રસ રૂપ ગંધ વગેરે સુવાસે આવી આવે કે તમે સુજાત કરો એમાં તમારું મન ડૂબી જાય. એ પણ ભારેમાં ભારે પતન છે. કામ ક્રોધાદિક જીતવા સ્થૂળ કામ ક્રોધાદિક જીતવા એ સરળ છે. પણ આ જે સૂક્ષ્મ પ્રકાર છે એનો એ જીતાવો બહુ મુશ્કેલ. એને માટે દૈવી શક્તિ ની જરૂર. એ દૈવી શક્તિ એ કુંડલી ની. પણ એ ભૂમિકાઓ પહોંચો ત્યારે આ તો મારા બેટા આજકાલ લઈ મંડેલા છે. અને મારા જેવો કોઈ લે ભાગો કહે તો ખાતી વાત માનશો નહીં સાહેબ. અનુભવથી હું તમને કહું છું એ છે ખરી શક્તિ. એનું નામ દૈવી શક્તિ કુંડલી ની પાછું તો બને. કારણ કે એટલા માટે કુંડલી ને એ પણ સમજણ પડે તે પ્રતીક છે. ભૂતળું વળીને નાની માની પડી રહેલી અત્યારની આપણી સ્થિતિમાં આ એક કામ નથી કરતું. છે તો કરી આપણા બધામાં છે પણ જરૂર પડે ત્યારે એ ખપમાં લાગે. આ આગના બંબાઓ આપણે રાખીએ છીએ આગ લાગે ત્યારે ખપમાં લાગે એમને એમ નહીં થાય. આ તો રિહર્સલ એ કરે પણ આ શક્તિ કોઈ રિહર્સલ આપણામાં કરતી નથી. આપણા જીવનમાં એ ઉચ્ચતર ભૂમિકાઓમાં આવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂમિકાઓમાં જ્યારે આવો શબ્દ રૂપ રસ સ્પર્શ ગંધ આવા જ્યારે સૂક્ષ્મ પ્રકારમાં આપણે જઈએ અને આ સ્પર્શ તો એવા પ્રકારનો સાહેબ કે કઠણમાં કઠણ આ ઝાડ છે સામે એનું થડ હોય તે કેટલું કઠણ છે બરછટ છે. પણ એ જ્યારે આપણી ભૂમિકામાં સ્પર્શનો વિકાસ થયેલો હોય ત્યારે સાહેબ તેને બાથ ભરો બાથ ભરાય. આ કલ્પનાની વાત નથી અનુભવની વાત છે સાહેબ. એને બાદ ભરીને તમે વળગી રહો, એટલો એટલો કોમળ છે. એ કોમળતાની સાથે આ જગત ની ફૂલની કોમળતા પણ એને એની તોલે જ નહીં આવી શકે. આવે કાળે આ કુંડલી ની જરૂર. એ શક્તિ જાગ્રત ક્યારે થાય છે કે કામ ક્રોધાદિક માંથી. તમે જીવ દશામાંથી હતીગા અને અખંડતા પ્રગતિ હોય, ભાવનાની અખંડતા. એ ભાવનાની અખંડતા પ્રગટ્યા પછી તો આ કામ ક્રોધાદિક એનું રૂપાંતર થવાની પ્રક્રિયા શરૂ થાય. અખંડતા થયા પછીથી મારા પોતાના સાધન ના અભ્યાસથી હું ભગવાનની કૃપાથી મારા ગુરુ મહારાજના આશીર્વાદથી કહું છું કે સ્મરણ અખંડ થયું તે પછી ભાવના જાગી. એ ભાવના અખંડ થયા પછી ભાવનાની ગાઢતા, એ ભાવનાની ગાઢતા અખંડ થયા પછી ભાવ જાગે. એ સ્થિતિમાં આ કુંડલીની શક્તિ જાગ્રત થાય છે. એક ભાઈએ મને વડોદરામાં કહ્યું કે અમારે ચોપડી આવી છે, મારું કહેતો ગુરુ મહારાજ. મેં કહું જા તારા ગુરુ મહારાજ પાસે. પણ એમને એમ ભાઈ મહેનત કર્યા વિના ના રડવા જશો તો કથા થશે. તપ વિના સિદ્ધિ નથી. આગળ આપણા લોકો કઈ ગયા છે સાહેબ, જાતે મહેનત કર્યા સિવાય આ બધું પામી જવાના હલખા છે. જેમ લોટરી ની અંદર લોકો પૈસા ભરભર કરે છે, પૈસા દાદ જત થઈ જવાય, એ નિમિત્ત થઈ જાય છે ખરા, ના નથી મારી. પણ કુંડલી ની આપણામાં એની શક્તિ ટકવાને માટે એ કાર્ય કરતી થાય અને યોગ્ય દિશામાં કાર્ય કરતી થાય એને માટે ભૂમિકાની બહુ જરૂર. આ મારી પોતાની સમજણ છે. ભૂમિકા વિના કઈ પણ મળેલું ટકશે નહીં. આ આધ્યાત્મિક ક્ષેત્ર તો નહીં ટકે, બિલકુલ નહીં ટકે. અને જીવ દશામાં પણ ભૂમિકા વિના બહુ મળે તો છૂટી જાય છે. ઘણા માણસોને પૂછી જોજો સાહેબ, તો થકી જાય છે. એવા મેં તો જોયેલા છે. એવી રીતે આ કુંડળીની શક્તિ છે ભાઈ, છે તો ખરી, પણ એને માટે યોગ્ય ભૂમિકા વિના એ પ્રાપ્ત થતી નથી. અને હું કહું છું કે એના માટે કોઈની જરૂર નથી. આપ મેરે તમારામાં જાગૃત થાય એવી આ શક્તિ છે. એ ભૂમિકાએ પહોંચી જાઓ અને કોઈ પણ અનુભવી એવો સિદ્ધ પુરુષ લાયકાત વિના કઈ કશું આપતો હોતો નથી. એ પણ મારા અનુભવની હકીકત છે. કદી કાળ લાયકાત વિના આપે જ નહીં. આપે તો મારા જેવો મૂર્ખો હોય તે આપે સાહેબ. કારણ કે મારે પૈસા ની પડી છે, સારા કામ કરવાનો શોખ છે મને. એટલે કદાચ કઈ આવું કદું ખરો કરી દેશું, પણ કર્યું નથી. હા, મારો ગુરુ મહારાજ નો દંડો મારી સામે છે. એ દંડો મારી આંખ સામેથી ખસતો નથી સાહેબ. સદાય મને ચેતાવેલો રાખે છે. એટલે આ કુંડલી ની શક્તિ ની વાતો આજકાલ બહુ પ્રસરે. પણ મારી આ પ્રશ્ન પૂછનાર ને પહેલી પ્રાર્થના છે, ભાઈ એકડે ભૂલ પહેલા આ 24 કલાક સ્વાર્થમાં રચ્યો પચ્યો રહે છે, એમાંથી કેટલા કલાક તો ભગવાનની ભાવનામાં રહે છે? વિચાર કર જાતે પૂરો. અને તું જે લેવા માંગે છે એ તો ભાઈ કાચો પારો છે બાપા. કાચો પારો પચે નહીં સાહેબ, ઝેરી નાખે એટલું એનાથી નહીં પણ ઘણું નુકસાન થાય. તો વૈદ્યને પૂછી જોયું અને કદાચ એની માત્રામાં એની ભસ્મ બનાવીને કાચો થયો હોય તો નુકસાન કરે. એવી રીતે તમે લાયકાત કેળવ્યા સિવાય આ ભગવાનને માર્ગે કઈ કશાની ઈચ્છા કરશો નહીં. પડે કઈ કશું તમારે પામવું હોય તો જાતે મહેનત કરો. અને ગુરુને અમે કહીએ છીએ કે જરૂર નથી. ગુરુ તો અંદર બેઠેલો છે. ગુરુને જરૂર નથી એટલા માટે ગુરુને આવશ્યકતા નથી એમાનું કહેવું નથી. પણ આજે ગુરુ કઈ જડવા તૈયાર નથી. આપણી યોગ્યતા પ્રાપ્ત થશે તો આપમેળે આવશે સાહેબ. આ જરૂર આવે કે નહીં રે, તદ્દન સાચી વાત. માટે બહુ મેળવવાની વાત છોડી દો. પૈ પૈ થી રડીને મોટા લક્ષાધિપતિ વેપારીઓ થયેલા, દોરીને લોટો લઈને મુંબઈ માં ગયેલા ઘણા લોકો આજે પણ છે, પણ મહેનત કરીને રહ્યા છે. મહેનત કર્યા સિવાય કઈ કશું મળી શકતું નથી. કદાચ સ્વાર્થમાં એમને લોટરી કોઈને લાગી જાય, પણ આ માર્ગમાં નહીં લાગે, બિલકુલ નહીં લાગે. તદ્દન સાચી વાત હું કહું છું, બીજા ગમે તે કહેતા હોય કે ભલે કહેતા હોય, મારા ગુરુ મહારાજે કહ્યું કે સમાજ ને બધા મળે તેને સાચી વાત કહેજી, કોઈ લોભામણી વાત કરતો નહીં. એટલે હું તો કહું છું ભાઈ, આ માર્ગ તપશ્ચર્યાનો, અને સહેલાઈથી કરવો તો ભગવાનનું સ્મરણ ઉત્તમ છે. પણ તમે જાણો કે હું 11 માળા કરું, 5 માળા કરું, અડધો કલાક બેસું, એટલા સુધી પસંદ થાય. 24 કલાક તમારે સ્વાર્થમાં ગાળવા છે, અને 5 કલાક ભગવાનને આપવો છે, અને એમાંથી તમારે ફળ મેળવવું છે. એ ભગવાન અમારો છેતરાયો નથી, અમે એ ભોળવાઈ જાય એવો નથી, એ તો પાકો માણસ. ત્યારે ઉચ્ચ ભૂમિકા સાધનાના ઉચ્ચતમ ક્ષેત્રોમાં ઉચ્ચ ભૂમિકા યોગ્ય પ્રકારની કેળવાયા સિવાય ભગવાનની શક્તિ આપણા અંદર ખરી શક્તિ નથી. તે કાળે આ કુંડળીની જરૂર નહીં છે. આવા દૈવાસુ સંગ્રામ જાણે ત્યારે એ દૈવાસુ સંગ્રામમાં સાહેબ પુરાણની વાત સાંભળો, બધો મને તો પ્રતિક લાગે છે. દેવો ઘણી વાર આવી જાય છે. આ ભટ્ટ સાહેબ બેઠા છે, પૂછો મારી વાત કેવી ખોટી હોય, કારણ કે આમાંના ઘણા લોકો હકીકત નહીં જાણતા હોય. દેવો ઘણી વાર આવી જાય, એટલે કે દેવો આવી જાય તો થા આવી જાય. દેવો આવીને પાછા જાય વિષ્ણુ ભગવાન પાસે, વિષ્ણુ ભગવાન પાસે જઈને એની પ્રાર્થના કરે છે, અને દૈવી શક્તિ મેળવીને અસુરોને હરાવે. આ બનેલી હકીકત છે સાહેબ. ઓ રતિભાઈ ક્યારે સાધનાના ઉચ્ચતમ ક્ષેત્રો માત્ર છે, અનુભવી સિદ્ધ થઈ ગયા પછી સાહેબ એ સ્વામી છે પ્રકૃતિનો. પછી એ ગમે તેનું સાધન ઉપયોગ કરે છે, પ્રકૃતિનો પોતે માસ્ટર, એ ગમે તેમ ઉપયોગ કરે છે. સંસારી જીવો આપણે બધા એની તુલના નહીં કરી શકીએ. મેં મારા ગુરુ મહારાજ ને બરોબર અવલોકન કર્યું છે, ભક્તિ થી પણ થાય, એની ભક્તિ જાગી ત્યારે હું એને પરિચય સમજી શકતો. કોઈ પણ મહાપુરુષ ને કોઈ પણ મહાત્મા ને જો તમારે સમજવો હોય સાચી રીતે, તો એની ભક્તિ તમારા દિલમાં જાગવા દો. ભક્તિ જાગ્યા સિવાય તમે એને નહીં સમજી શકો, કારણ કે એ તમારા મારા જેવો જ હોય છે વિચારો, શરીર ધારી અને આપણી રીતે જ વર્તતો હોય છે, અને એને આપણી રીતે જ આપણે સમજવાના. એ તમને પ્રત્યક્ષ જીવતી જાગતી તમારી સખીયા હોય ચેતનના જેવી શક્તિ બતાવી દે. પણ પાછા તમે ભૂલી જવાના સાહેબ, ઘણા મારા મારા જીવનનો અનુભવ કહું. આ ડાક્ટર અહીં બેઠા છે કાંતાબેન, અને એવા બીજા કેટલા અહીં બેઠેલા, પણ ભૂલી જાય. અરે ભાઈ એની તો ક્યાં વાત કરો, તમારું ભાગવત વ્યાસ ભગવાન થઈ ગયા, જશોદા માતા, કૃષ્ણ ભગવાને નાનપણમાં કેવી લીલા બતાવી, કેવી શક્તિઓ બતાવી જશોદામાં ને, પણ જશોદામાં ભૂલી જાય છે કે મારો કનૈયો, મારો કનૈયો. અરે ભગવાન છે સાક્ષાત આવો તો ના, ત્યારે તો પાત્રતા વિના, એ યોગ્યતા આપણામાં જાગ્યા વિના થશે નહીં સાહેબ. અને પરસેવો પાડ્યા વિનાની રડવાની વાત આપણા મગજમાં જેને કહેશે, તે સ્થૂળ દ્રષ્ટિએ પણ યોગ્ય પ્રકારનો યોગ્ય પ્રકારનો સંસાર પણ નથી, તો આધ્યાત્મિક પ્રકારે તો હોય પણ કેવી રીતે છે. ગુરુ કૃપા કરી ગયો અને કૃપા ના આશીર્વાદ ના કરો સમાજ ભૂલો થઈ ગયો. 2 પૈસાની વલિયારી આપણે આ ગાંધી ને ત્યાં એમ લેવા જાવ જોઈએ, 2 પૈસાની સાહેબ વધારે નહીં, 1 પૈસાની માગજો એમને આપશે નહીં આપે સાહેબ. ચલો આશીર્વાદ કૃપા એવી મહામૂલી વસ્તુ છે કે જેની આ જગતની કઈ કશાની સાથે તુલના ન થઈ શકે. કેમ મળે? અને આપણા લોકો, સમાજ ના લોકો આશીર્વાદ ને કૃપા માંગતા કરે છે, આ કલ્પનાની વાત. મને તો થાય કે કેવી રીતે આ સમાજ માંથી આ મારા ગુરુ મહારાજ ને જેવો ડંડો મને આપતા હતા, પણ મૂર્ખો મેં લીધો જ નહોતો. કે સંન્યાસી હોત મારા અને ડંડો હોત તો શું વાત? પણ જીવન ગ્રસ્તાશ્રમે જીવવાનો આપે હુકમ કર્યો, એમાં તો આ શોભે નહીં. મેં કહેતો ધંધા બાબે ચાલ લગાડી તો હું આ મારા મારી પાર ના આવે. એટલે આ કે કઈ કશું કર્યા સિવાય કૃપાના આશીર્વાદ માગે છે. આખલ છે તારી ઘરાડે મૂકી છે, પણ એમને એમ જાણે મરી જવાનો હોય. આ વાત મારી તો તમને પ્રાર્થના છે કે ભૂલી જશો. કઈ કશું એમને મળતું નથી ને માગવા એ આપણી મૂર્ખામીનું પ્રદર્શન. અક્કલ ગેર મૂકી છે, ગીરો મૂકી છે એનું આ પ્રદર્શન. સમાજમાંથી આ જેલું જેટલું વહેલું નીકળી જાય એટલું ઉત્તમ છે. તેથી કરીને આશીર્વાદ કે એમાં શક્તિ નથી એવું મારું નથી. એમનામાં શક્તિ છે. અને હું તો કહું છું, મારા કુટુંબ કહું છું, બીજાની વાત તો ભગવાન જાણે. પણ એને તમે રાજી કરો તો એ આશીર્વાદ આપે છે કે અમે સમાજ છે સાહેબ. આ બધાને ઘરે વાત નહીં ઉતરે. એને તમે રાજી કરો, ઘણું રાજી કરો તો એના આશીર્વાદ તમારા પર ઉતરે છે કે અમે શંકાસ્પદ. રસ્તાનો જનાર ભિખારીઓ એના પર આશીર્વાદ ઉતરી પડે છે. આ પણ અનુભવ ની વાત છે. ત્યારે આ જે કુંડલી ની શક્તિ છે તેને માટે આપણે લાયકાત પ્રાપ્ત કરો, યોગ્યતા પ્રાપ્ત કરો, પાત્રતા પાત્ર કરો એવી ભૂમિકા થવાનો આત્મરે જાણશો. અને ગુરુ પણ આપણને આત્મરે મળશે. આપણે એને માટે જંખ ના થવા દો. આપણે એક માણસ નો બીજા માણસે જો કર્યો આ જન્મમાં, એટલે આપણે જીવીએ છીએ તે જન્મમાં, એક માણસનો બીજા માણસે દ્રોહ કર્યો તો તેવા દ્રોહનું ફળ બીજા જન્મમાં તે જ વ્યક્તિ તરફથી તેને મળશે ખરું? કર્મનું ફળ બીજા જન્મમાં તે જ વ્યક્તિ દ્વારા ભોગવવાનું બને કે શી રીતે બને? કે આજ જન્મમાં પણ તે કર્મનું ફળ ભોગવવાનું આવે? કર્મના બંધન અને ફળનો સિદ્ધાંત સમજાવશે. આખા પ્રશ્નને આપણે માનસ શાસ્ત્રની દ્રષ્ટિથી વિચારો તો મેં કઈ શાસ્ત્ર પાત્ર ભણ્યા નથી ભાઈ, અને હું જાણતો નથી. ભીતાજી એટલા માટે હું મારે છે લખવાની આવી કે મારા વિદ્યાર્થીઓ જેલમાં વિસાપુરમાં ત્યાં કાગળ આવ્યો કે આ ગીતાજી તમે અનુસ્તુપમાં કાવ્યમાં લખી લાવો, પણ સરળ એ કે એટલી બધી સરળ કે પહેલા જ વાંચને સમજાય એવી. ત્યારે મને સમજણ પડી કે આ ભગવાનનો મને હુકમ થયો, એટલે મેં ગીતા વાંચી. અને આ મેં ત્યાં આગળ ગુજરાતી ભાષામાં સરળ ભાષામાં આ ગીતા લખી. એના સિવાય મેં બીજું કશું વાંચ્યું નથી શાસ્ત્ર. એટલે જે તે હું તો આ માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ જેને આપણે બુદ્ધિ રેશનલ કે બુદ્ધિ સ્વીકારી શકે, આપણું મન સ્વીકારી શકે, આપણી સમજણ સ્વીકારી શકે એવી રીતે જે જે પ્રશ્નો મારા દિલમાં ખડા ત્યારે ત્યારે હતા, તેનો મારી બુદ્ધિથી તેવી તેવી રીતે ઉકેલ ભગવાનની કૃપાથી કર્યા. હવે આ પ્રશ્નનો સંબંધ દ્રોહની સાથે છે. એક માણસે ધારો કે મારો દ્રોહ કર્યો, હવે એમાં જો એટલી બધી ઉત્કટતા હોય ઇન્ટેન્સિટી તો આ જન્મમાં મારા દિલમાંથી એ ખસે નહીં. થાય તમારા મનથી વિચાર કરી જોતો આ હકીકત. કોઈ માણસે મારો દ્રોહ કર્યો અને એ દ્રોહની માત્રા એટલી બધી ઉત્કટ જો હશે તો આપણને ખટ્યાં જ કરવાની, એ રહ્યા જ કરશે. અને આપણે જીવ દશાવાળા હોવાથી એનો બદલો લેવાને પ્રેરાયા કરીશું. કઈ નહીં તો વિચાર્યા તો કરીશું કે શી રીતે એનો સામનો પ્રત્યાહાર કરવો. એને જીવ દશામાં વેરની બદલી વેર કરે, કોક જ વેર ને બદલે પ્રેમ વાપરે. જવલ લે. સામાન્ય માણસ તો વેર ને બદલે વેર જ લે છે, દ્રોહ ને બદલે દ્રોહ. એટલે જો એનામાં એટલી બધી ઇન્ટેન્સિટી અને ડેન્સિટી વાળી એવો દ્રોહ ની લાગણી, ભાવના નહીં કહેવાય એને, પ્રગતિ એટલી બધી ઉત્કટપણામાં જો પ્રગતિ હશે તો આ જ જન્મે એને સરવાળા જ કરાવશે. અને જેને કર્યું છે તેના જ પ્રત્યે એનો મનાદી વલણ રહેશે. અને કોઈએ બે ગાળ દીધી તો મારું જીવ ચર્ચનાટ કરશે. સાલું વગર કારણે અલ્યા કઈ કશું મેં એનું બગાડ્યું નથી, મારા મને ગાળ શું કરવા દીધી. એવી રીતે આપણા મનમાં એ ચંચણાટી રહ્યા કરશે. એવી રીતે આપણો જેને દ્રોહ કર્યો પણ એ દ્રોહ કર્યો છે તે કોઈ એમને તો દ્રોહ નહીં કરે, એને પણ કઈ કારણ મળ્યું હોય છે. આ જ્યાં સુધી આપણે જીવ દશામાં છીએ ત્યાં સુધી એક હાથે તાળી નહીં પડે. આ પ્રશ્નમાં એ પણ આપણે વિચારવાનું કે એને દ્રોહ કર્યો કેમ, શા માટે એ કરવાને પ્રેરાયો, અને આપણા તરફ શા માટે પ્રેરાયો, અને અબકડ સાથે નહીં. એટલે આપણે પણ એનું કોઈ કેવું નિમિત્ત કારણ છે, કંઈક આપણા તરફથી એને ઉત્તેજવાનું, એને એવું કારણ આપવાનું, આપણા તરફથી પણ કંઈક બન્યું હોવું જોઈએ. આ મારી કહેવામાં કંઈક તર્ક દોષો હોય તો સાહેબ જરૂર આમ મારા ભૂલી ગયા પછી આપ જરૂર કહેજો, તો મને પણ સમજણ પડે ને. મારા ગુરુ મહારાજે મને હુકમ કરેલો કે બુદ્ધિ સ્વીકારી શકે એવી વાત તો બધા કરી દે. ત્યારે જે માણસ દ્રોહ તે એકદમ દ્રોહ નહીં કર્યા, એને કંઈક ને કંઈક આપણા તરફથી કશું કારણ એવું એ પ્રમાણે ઉત્તેજિત થવાને માટે હું આપણા તરફથી મળેલું હોવું જોઈએ. પણ ગમે તે રીતે એને આપણો દ્રોહ કર્યો તો એ દ્રોહ કઈ પડ્યો નહીં રે આપણામાં. જેમ આપણામાં કામ ક્રોધ લોભ મોહ આશા ઈચ્છા કામના તૃષ્ણા લોલુપતા જંખના અનેક પ્રકારની વૃત્તિઓ જે છે એના સંસ્કાર છે, તે કઈ પડ્યા રહેતા નથી. એ તો ઉદય વર્તમાન થઈને તે પ્રમાણે તે પ્રકારના કર્મમાં આપણને કરવું પડે. અને આ જન્મમાં તો જેણે આપણા પર વેર કર્યું, દ્રોહ કર્યો, આપણને અન્યાય હરહર તો અન્યાય કર્યો, આપણા તરફ અન્યાય કર્યો છે, દ્રોહ કર્યો, તેના તરફ આપણી વૃત્તિ લેવાય આ જન્મમાં જ. અને એનું બગાડવાને આપણે તૈયાર થવાનું, કારણ કે એ મનન ચિંતન આપણને રહે છે. પછી થોડા કાળ પછી એ મોડું પડતું જાય છે, પણ જો બહુ ગાઢતા એની હોય એ દ્રોહના કેટલા પ્રકારમાં કેટલી ગાઢતામાં એ થયેલું છે એના પર આધાર. અને આ જન્મે જો આપણે એ વ્યક્તિને એ દ્રોહ કર્યો છે એને માટે આપણે જે બદલો વાળવાનો દ્રોહની રીતે જ કરી, બીજી કોઈ ઉત્તમ રીતે આપણે એને કરી શકવાના નથી જીવ દશા વાળા હોવાથી. એટલે પાછું એ બીજા સંસ્કાર પડ્યા દ્રોહના. એક તો દ્રોહ કર્યો છે એના સંસ્કાર આપણા ચિત્તમાં પડી ચૂક્યા અને આપણને સરવાળાટ કરાવે છે, અને પાછો એને આપણે સામો એનો બગાડવાને માટે તત્પર થયા, એનું જે વિચાર સંક્રમણ થયું એના પર સંસ્કાર આપણને પડ્યા. અને જ્યારે જ્યારે એને આપણે એ પ્રકારનો બદલો આપ્યો ત્યારે પણ એ સંસ્કાર કર્યો. એટલે આ દ્રોહના સંસ્કાર આપણા ચિત્તમાં ગાઢા થતા રહ્યા. આ જન્મમાં જ પ્રત્યેક જીવે જે જે તે આપણા તરફ કર્યું હોય તો તેના તરફ આપણે જે તે રીતે ખેંચાયેલા રહીએ છીએ. કામનાથી ઉત્તેજિત થયેલા સ્ત્રી પુરુષો એકબીજા તરફે એ રીતે ખેંચાયેલા રહે છે. એકબીજા તરફ ખેંચાયેલા જીવો તે જ રીતે એકબીજા તરફ ખેંચાયેલા રહે છે. પણ બીજા જન્મ માં એમ થાય છે કે સંસ્કાર પડ્યા પણ એ સંસ્કાર જે પડ્યા એ બીજા જન્મમાં આપણે જયારે મોટા થઈશું ત્યારે ઉદાર સ્નાન થશે. તે સમાજ ને બધા તેવા 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 પ્રકારના જીવોને સ્પર્શ કરે. પેલા જ માણસ ને સ્પર્શે એવો કોઈ ચોક્કસ નિયમ નથી, પણ એક નિયમ છે એમાં. આ તો આ પ્રશ્નને સમજવાને માટે આ એક કહું છું કે આ જન્મમાં જ આપણા ભવિષ્ય જન્મના સગાવાલા સ્વજનો કોણ છે આજે આપણે નક્કી કરી છે, કે જેની સાથે આપણે અત્યંત રાગ પુષ્કળ એવો જેની સાથે રાગ છે, મોહ છે, લોભ છે, કામ છે, રાગ છે, જેની સાથે એવો ભાવ છે, પ્રેમ છે. આ ઉચ્ચ કક્ષાના ભાવ ને પ્રેમ જેની પાસે જેની સાથે આવો કામ આપણને જાગ્યો છે ઉત્કટમાં ઉત્કટ પ્રમાણમાં તે આપણા સ્વજનો સમજી લો. જેની સાથે ઘણો અનુગમો જેનું મોં દેખાય ન ગમે એટલો બધો અનુગમો હોય, અલેખાય હોય, ઈર્ષ્યા હોય, વેર હોય, એ પણ આપણા સ્વજન થઈ જવાના. હવે ભાઈ નહીં પૂછાય હશે નહીં, હા માફ કરજો. આ જેને પૂછવું હોય ને ગરજ તે પ્રકારના તે ભૂમિકા વાળા જીવો ને સ્પર્શ છે, બીજાને નહીં સ્પર્શ. પણ જો બહુ જ ઉત્કટ પ્રમાણમાં આપા હોય પડેલા છે તો તે જ વ્યક્તિને સ્પર્શ, એ પણ એટલું સાચું. ચોક્કસ સ્વરૂપમાં મળવાનો કે લક્ષ્મી તમે દાન કર્યો તો તમને લક્ષ્મી મળશે. અમારા લોકો અમારા જેવા લોકો આ સમાજમાં આ ફેલાવો કરેલો છે. મારી સમજણ એવી નથી. તમે ભાવનાથી પરમાર્થ કર્યો એ પરમાર્થની સંસ્કાર કર્યા તમે, એ સંસ્કારથી તમે ઉત્તમ પ્રકારનું કર્મ કરશો. તમે ધન આપ્યું માટે તમને ધન મળે એ જે સમાજની માન્યતા છે તે સાચી નથી, મારા અનુભવે મારી સમજણની. પણ તમે જે ભાવના રાખી એમાં જે સમજણ દ્રઢાવી એના સંસ્કાર તમને પડવા, અને તમારા સંસ્કાર જીવન જીવંત સંસ્કાર માત્ર એક અનુભવીને સંસ્કાર નથી પડતા, બાકી આપણા બધાને સંસ્કાર પડે છે. એ સંસ્કાર કાયમ રહે છે આપણા, અને ઉદય વર્તમાન થાય છે એનું વિજ્ઞાન વાળું જુદું છે. અનંત પ્રકારના સંસ્કારો આપણા ચિત્તની અંદર સંગ્રહાયેલા છે, અને અનંત જાતના અનંત કોટીના હળવા પ્રમાણના ગાઢા પ્રમાણના અને એટલા બધા જુદા જુદા પ્રકારના છે કે જેનો કઈ પાર ના આવે. અનંત છે આ સંસ્કારો, અનંત છે. ત્યારે આપણને એમ થાય કે ચાલો અનંત સંસ્કાર ને આ બધું અનંત અજ્ઞાન તે કેમ કરીને જાય સાહેબ, એક દિવસ અજાગાઓ તો અજવાળું થઈ જાય, કરોડો મન અંધારું, કરોડો મન અંધારું, એક દિવસ અજવાળાથી પ્રકાશિત જતું રહે. તે ભગવાનની કૃપાથી જયારે ભગવાનનો અનુગ્રહ આપણા પર થાય છે, એની પ્રસાદી મળે ત્યારે બધું વિલીન થઈ જાય. પછી આનો ઉપયોગ નથી કરતો એમ નહીં સાહેબ, એની એની પ્રકૃતિ બધી ચાલી ગઈ છે એમ નથી હોતો. એની પ્રકૃતિ એની પાસે પણ પ્રકૃતિનો સ્વામી છે. મારી પાસે 5 લાખ રૂપિયા હોય તો એમાંથી 5 ખર્ચું ને 50,000 ખર્ચું ને 1 લાખ ખર્ચું તો એનો સ્વામી છે. એવી રીતે બધાનો ઉપયોગ કરે, પ્રકૃતિનો પણ એ ઉપયોગ કરે, પણ સભાનતાપૂર્વક. પણ એને આપણે કેવી રીતે સમજી શકીએ? મારો બધો લફંગો હોય ને આ બધી વાતો ભૂખતો હોય તો એટલે ભક્તિ જાગ્યા સિવાય એને નહીં સમજી શકે. હવે એવો માણસ ગમે તેટલું તમને બતાવે ચેતનનો એના જીવનનો પ્રકાર હોય પણ એ ચાલી જશે, જશોદા માતા નો મેં તમને દાખલો આપ્યો. જશોદા માતા તો જેવા જગદંબા, પણ ભગવાન કૃષ્ણ બાળપણમાં કેટલા ખેલ લીલા બતાવે માતાજીને, પણ માતાજીને ભગવાન લાગતા નથી. એ તો મારો કનૈયો, મારો કનૈયો જ કરે. એવી રીતે આપણે આવા લોકોના ચિંતનના એમની શક્તિને આપણે નહીં ઓળખી શકીએ. જે અંતરની એમના તરફ એવી ભક્તિ જાગે ત્યારે ખરેખરી ત્યારે આપણે એમને ઓળખી શકીએ. અને ત્યારે આ કર્મનું ફળની જે વાત છે, તે કર્મનું ફળ જેવી રીતે જે કર્યો તે જ આપણને મળે એમ નથી. એનાથી સંસ્કાર કરો. ઉત્તમ પ્રકારનું કર્મ કર્યું, પુણ્ય કર્મ કર્યું, એ પુણ્ય કર્મ કરવાથી લક્ષ્મી મળે એ પણ વાત સાચી. લક્ષ્મી પુણ્યશાળીને મળે છે એ વાત પણ સાચી. સમાજમાં આ પ્રકારની સમજણ છે કે પુણ્યશાળીને લક્ષ્મી મળે છે એ વાતે સાચી છે. પણ કર્મનું, કર્મના ઉત્તમ પ્રકારના કર્મ, તે પ્રકારના સંસ્કાર આપણા ચિત્તમાં પડે છે. એ સંસ્કાર એ જ એનું પરિણામ છે. એ સંસ્કાર વિધર વર્તમાન થાય ત્યારે તમને એ સંસ્કારની દિશામાં દોરે, પ્રેરાવે, એ એનું ફળ ને એનું પરિણામ માટે કરી છે. અને મોટાને માટે તમે સમજો તો ભલે, પણ મોટાની પાસે કોઈ આશા અપેક્ષા રાખશો નહીં. કેટલાક તો એવા જીવો છે સાહેબ કે મદદ કરે પણ મોટા ફળાનું કહેજો ના. આના ચિંતન સહ ભાવાત્મક ભાવનું રટણ એ શબ્દ સહ સમજાવું. ભલે ભાઈ અમારા આઈન્સ્ટીન થઈ ગયા અમારા દેશમાં પૃથ્વીમાં, એને થિયરી ઓફ રિલેટિવિટી ખોલી, પણ એને સમજનારા તો આખી પ્રતિભાવથી 5-7 માણસ હશે સાહેબ. પૂછો ખાલી ખોટી વાત હોય તો કોઈ સાયન્ટિસ્ટને જઈને પૂછી જોયું. ત્યાં લફણા બધા આવા લગાડો તો અમરતા ભાઈ, એટલે આ પહેલો જમ કર્યો તો એકડે ગુઠ, એટલે પછી આગળ જતા જતા બધું સમજાશે. મારા ગુણમાં તો દંડો ઠોકે એને વાત જ નહીં બીજી એને આવા સવાલ પૂછનાર કે તું ભાઈ જા આગળ આગળ જતા બધી સમજે પડશે. પછી પૂછતા અજાને ગામ જતા આવીએ, રસ્તો જોયો ન હતો, 1000 ઠેકાણે પૂછતા પૂછતા જઈએ છીએ. કેવી રીતે આપણે ચાલ્યા કરીશું? સાચે રસ્તે જો ડગલા માર્યા હશે અને આપણે અનુભવવાની આપણને ખરેખરી તીવ્રતમ ધગશ અને ઝંખના પ્રત્યેની હશે તો સમજણ પ્રત્યે સિવાય રહેવાની નથી. આ બધા ગૂઢ સૂક્ષ્મ શબ્દો છે ભાઈ, એ કદાચ મેં નહીં લખ્યું હશે કોઈને પત્રમાં, ભાઈ નહીં લખ્યું એમ નહીં. કારણ કે ચેતના ના ચિંતન તે થતું નથી એમને નહીં થાય. તમને એની ગરજ જાગ્યા સિવાય, એનો સ્વાર્થ જાગ્યા સિવાય કોઈ દિવસ ચિંતન નહીં થાય. તમારા સંસાર વ્યવહારનું થશે, પૈસા ટકાનું થશે, ધંધો વસ્તુ થશે, સગા વાળાનું થશે, આબરૂ પ્રતિષ્ઠાનું એ થશે, પણ આ ભગવાનનું ચિંતન થોડું સહેલું નથી ભાઈ. એ તો જ્વાળામુખીના જેવી ધગધગતી તમન્ના જ્યારે જાગે ત્યારે થાય. તે મને તો એવા દર્શન થતા નથી, હજી સંસારમાં થયા નથી. એ ભાવ જાગે છે, એ ભાવ જાગે છે ત્યારે એ ચિંતન ની સાથે પેલો ભાવ ભરે. અને એ ભાવમાં જયારે ખરેખરી ગાઢતા પ્રગટે અને એ અખંડ થાય ત્યારે આપણા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ આદિમાં પ્રગટે, ત્યારે એ પ્રસરવા માંડે છે આપણા શરીરના આધારના કરોડોમાં. એનું નામ ભાવાત્મા. એની કોટીએ જયારે ભાવ પહોંચે ત્યારે તો આપણા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમને સ્પર્શે છે. બીજા કોઈ સાધન ને માટે આપણે લાયક નથી. પેલા જે ભાઈ એ સવાલ પૂછ્યો તો કુંડલી ને માટે, એને માટે આપણે કોઈ લાયક નથી. બીજા યોગ ના સાધનો માટે લાયક નથી, ભલે યોગ ના ક્રાંતિ નીકળતા હોય. યોગ ને માટે તો કેટલી બધી શુદ્ધિ જોઈએ. બીજા કોઈ પણ અઠિયો છે, બીજા યોગો છે, એના કોઈ માટે આપણા હાલના સંસારના જીવોની ભૂમિકા યોગ્ય પ્રકારની નથી. સાહેબ સાચું કહું છું, તું મને માફ કરજો, ખોટું લગાડશો. એક જ લાયકાત છે આપણી ભગવાનના સ્મરણ કરવાની, એ આપણે કરી શકીએ છીએ. બીજા કોઈ પણ પ્રકારનો યોગ શુદ્ધિ વિના થઈ શકતો નથી. ભક્તિને માટે આપણે લાયક છીએ. તે ભક્તિની શરૂઆત સ્મરણથી થઈ શકે છે. સ્મરણ, પ્રાર્થના, ભજન કીર્તન, આત્મનિવેદન અને પરમાર્થ. જો તમારે ભગવાનને રસ્તે જવું હોય તો ત્યાગ ને પરમાર્થ બે આગળ કરો. નિકલ સાહેબ વાત ખોટી, ભ્રમણામાં કદી ના રહેવું. ત્યારે આટલું કરી શકીએ આપણે સાહેબ, સ્મરણ, પ્રાર્થના, ભજન કીર્તન, આત્મનિવેદન, આ કઈ જામે પછી તમે ધ્યાન કરી શકો. એમને એમ ધ્યાન નહીં કરી શકો, એક ભાવ જાગે અને એ ભાવથી કરીને તમે નિસ્તબ્ધ દશામાં રહો, નિરાકાર થાવ, અરે નિરવતા તમને પ્રાપ્ત થાય એટલા કાળ સુધી. પણ એમાં પણ ગુરુ તો જોવું કે તમે પાકલા બેઠા અને તમને ધારો કે સંકલ્પ વિકલ્પ વગરની સ્થિતિ થઈ અને એ ધ્યાન કરીને 24 કલાકમાં 5 કલાક ગયો, બાકીના કલાક તો આ તમારા સંસાર વ્યવહારમાં તમે ડોળો છો. એવા ધ્યાનથી કઈ તમારી પ્રગતિ નહીં થાય. પણ એ ધ્યાન જે તમને થયું એમાં જે તમારી અલિપ્તતાનો તમે જે અનુભવ કર્યો, એ અનુભવ તમે રોજ બરોજના જીવનમાં કર્મ વ્યવહારમાં ઉપયોગ કરતા જાઓ, એટલે એમાંથી નોખા પડવાની એક ભૂમિકા પાકી ગઈ. તપસ્યા દાખશે મોટા મોટી ખૂબી એ છે ભગવાનના સ્મરણની. સાહેબ અનુભવ કરીને તમને કહું છું, એમ નહીં કે ભગવાનનું સ્મરણ લાંબો કાળો જયારે ચાલે છે ત્યારે એની અવેરનેસ, આ શ્વાસોશ્વાસ અખંડ છે, પણ એની સભાનતા આપણને નથી. આ શ્વાસોશ્વાસ અખંડ છે પણ એની સભાનતા આપણને નથી. પણ ખૂબી આ છે ભગવાનના સ્મરણની, એની સાથે સભાનતા છે અને સભાનતા રહે એટલે તટસ્થતા જાગી. અને તટસ્થતા જાગી એટલે ગમે તે તમે કરશો તો તેનાથી બી ખોટા પડશો. એટલે કર્મના બંધનથી તમે બચતા જશો. પણ એ કેટલા પ્રકારનું, કેટલા કલાક સુધી સ્મરણ, કેવી ભાવનાવાળું તમે કદી લઈ જાઓ છો એના પર મોટો આધાર. એટલે આપણે જો કંઈ કરવું હોય, ભગવાનના માર્ગ તરફ જવું જ હોય તો એ પાકો મરણીઓ નિર્ધાર જો તમારો હોય તો દિવસમાં વધારેમાં વધારે ગાળો લઈ જાઓ. સ્મરણ, પ્રાર્થના, ભજન કીર્તન, આત્મનિવેદન અને એમાં જો તમે બધી ગુરુ કર્યા હોય તો એને સન્મુખ કરો, સન્મુખ રાખો, એને જે તે બધું કયા કરો એની નિકટતા રાખો અને તમારા દિલમાં તમારા દિલમાં ઉતારો, મનમાં ઉતારો, બુદ્ધિમાં ઉતારો, પ્રાણમાં ઉતારો પ્રત્યેક કર્મ કરતી વખતે એને જીવતો કરો તમારી સામે, તો ઘણો વેગ મળશે, વિકાસ થશે. એને એને માટે આપણી ભૂમિકા તૈયાર છે, બધા કરી શકે. ભગવાન નું સ્મરણ પાપીમાં પાપી કરી શકે છે, પાપીમાં પાપી માણસ યોગ નહીં કરી શકે, અશક્ય છે. કરશે તો બગડ છે, વધારે પતન થશે, શક્ય જ નથી. કોઈ પણ ભૂમિકા આવતો હું જોતો ત્યાં કાળમાં આ આસનો બાસનો કરો એને તમે યોગ કહેતા હો તો હું કહેતો નથી, તો ઉત્તમ પ્રકારની કસરત છે. શરીરના આપણા સ્નાયુઓને, જ્ઞાનતંતુઓને, આપણી નસોને જે આ આસનો થી ફાયદો થાય એવી જે કસરત નહીં થાય, એ મોટા મોટું ઉત્તમ માં ઉત્તમ કસરત છે. એટલે આ કાળમાં આપણે જો કરી શકીએ એમ હોય તો આજ કરી શકીએ. સ્મરણ, પ્રાર્થના, ભજન, કીર્તન, આત્મનિવેદન, ગુરુ કર્યા હોય એને સન્મુખ રાખો, એની ગરજ જગાડો, અને એમાંથી પછી બાર જાગે ત્યારે ધ્યાન કરવાનું કરો. પણ તે પણ કાળ અને સ્થળ નિયમિત જોઈશે, તમારી મરજી પ્રમાણે કરો તે નહીં ચાલે. કાળ અને સ્થળ બંને નિયમિત, સૂર્ય પૃથ્વી કદી ચૂકે છે, કાળ ચૂકે છે સાહેબ, જોઈ લો. આ આપણા સૂર્યમાળામાં અને બ્રહ્માંડમાં એક લય છે, કાળનો પણ એક રીધમ છે, ટાઈમ ની પણ એક રીધમ છે, એક લય છે, તાળ છે. એની સાથે આપણે મિલાવવું પડશે લય આપણે. એને માટે સ્થળ ને કાળ, આ ભજન કીર્તન પણ તમે જે કરો, પ્રાર્થના કરો, સ્મરણ કરો, એનો પણ સમય તમારે મુકરણ કરવો પડશે. યજ્ઞ તજ્ઞ કરશો તેને બાકીના વખતમાં તમે ભલે ભગવાનનું નામ બોલ્યા કરો, પણ જેટલો વખત તમારે બેસવું છે તે કાળ અને સ્થળ બંને નિયમિત પાકા કરવા પડશે, એમાં નહીં ચાલો. કારણ કે આપણે આખરે પ્રકૃતિથી પર થવું છે, એટલે કાળ અને સ્થળ બંને આપણે એમાં મુકરણ નિશ્ચિત કરવા પડે. અને પછી ધ્યાન કરો,